જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એમાં કળશ 231 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે ફરી આ જ અર્થનું બીજું એક કાવ્ય કહે છે, એટલે કે 231માં જે વાત આવી એવા જ ભાવનું અમૃતચંદ્રાચાર્ય ભગવાન બીજું એક કાવ્ય કહે છે, કળશ 232. તો આપણે કળશ 232 લઈએ. યહ પૂર્વ ભાવકૃત કર્મ વિશુદ્ર માણા ભુક્તે ફલાની નખલુ સ્વત એવ તૃપ્ત આપાત કાલ રમણીય આપાતકાલ રમણીય ઉદર્ક રમ્ય નિષ્કર્મ શર્મમય હેતિ દશાંતરમ સહ. શ્લોકના અર્થમાં કહે છે કે પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા જે કર્મ, તે કર્મરૂપી 20 વૃક્ષોના ફળને જે પુરુષ તેનો સ્વામી થઈને ભોગવતો નથી, પૂર્વભાવકૃત કર્મ વિશુદ્રુમાણા ફલાની યન ભુક્તે, અને ખરેખર પોતાથી જ આત્મસ્વરૂપથી જ તૃપ્ત છે, ખલુ સ્વત એવ તૃપ્ત તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને પામે છે. સ આપાતકાલ રમણીય ઉદર્ક રમ્ય નિષ્કર્મ શર્મમય દશાંતરમ ઇતિ. શું કહ્યું કે પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા જે કર્મ, તે કર્મરૂપી 20 વૃક્ષોના ફળને જે પુરુષ તેનો સ્વામી થઈને ભોગવતો નથી. પૂર્વે અજ્ઞાનને કારણે જે કર્મ કર્યા, હવે એ કર્મના ઉદય આવ્યા, એ કર્મ તો 20 વૃક્ષ છે, અને એનું જે ફળ આવ્યું તો એવા ફળને એનો સ્વામી થઈને ભોગવતો નથી. એટલે કે જે કર્મફળ આવ્યું છે એ મને પ્રાપ્ત થયું છે, એ મેં પ્રાપ્ત કર્યું છે, હું એના દ્વારા સુખનો અનુભવ કરું છું કે દુઃખનો અનુભવ કરું છું, એમ એનું કોઈ પણ પ્રકારે લક્ષ ન કરતા પોતાના સ્વરૂપ બની જે વળી જાય છે એ ખરેખર એવા 20 વૃક્ષના એટલે કે કર્મના ફળને ભોગવતો નથી, અને ખરેખર પોતાથી જ એટલે આત્મ સ્વરૂપથી જ તૃપ્ત છે. પેલા કર્મના ફળને એ ભોગવતો નથી, એમાંથી એને કોઈ આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ કરવી નથી, અને એને સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, એટલે હવે ખબર છે કે એમાંથી એને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થતી જ નથી. એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ જેને થયો છે એવો આ જ્ઞાની એ ખરેખર પોતાથી જ આત્મ સ્વરૂપથી જ તૃપ્ત છે, એને પોતાના સ્વરૂપની જ લગ્ની લાગી છે અને પોતાના સ્વરૂપમાં જ એ તૃપ્ત છે, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદથી જ એ સંતોષ આવ્યો છે, એનાથી જ એ તૃપ્તિ અનુભવે છે. તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને પામે છે. એવો જે આત્મ સ્વરૂપથી તૃપ્ત છે તે પુરુષ નિષ્કર્મ સુખમય દશાંતરને પામે છે. એ નિષ્કર્મ સુખમય દશાંતર કેવી દશા છે? તો કે એ વર્તમાન કાળે પણ એ રમણીય છે અને ભવિષ્યમાં પણ તેનું ફળ રમણીય છે. અર્થાત જે પૂર્વે સંસાર અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત કર્મફળરહિત સ્વાધીન સુખમય દશા છે એને એ પામે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાન ચેતનાની ભાવનાનું આ ફળ છે. જ્ઞાન ચેતનાની ભાવના એટલે કે કર્મચેતના અને કર્મફળ ચેતનાથી જુદી, એનાથી રહિત, પોતાના સ્વરૂપના આશ્રયે થતી જ્ઞાન ચેતના, એવી જ્ઞાન ચેતનાની ભાવના. ભાવના એટલે એકાગ્રતા, એટલે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા જે જ્ઞાન ચેતના થઈ એનું આ ફળ છે. શું ફળ છે? કે એ નિષ્કર્મ સુખમય દશાને પ્રાપ્ત કરે છે. નિષ્કર્મ સુખમય દશાને પ્રાપ્ત કરે છે એટલે પંડિતજી કહે છે કે જ્ઞાન ચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે અને અન્ય તૃષ્ણા રહેતી નથી. સુખમય દશા છે, નિષ્કર્મ સુખમય દશાને પ્રાપ્ત કરી છે, એવી દશાને પ્રાપ્ત કરી છે કે હવે અન્ય તૃષ્ણા રહેતી નથી અને પોતાના સ્વરૂપમાં જ તૃપ્તિ થઈ છે અને ભવિષ્યમાં એનું ફળ કેવળ જ્ઞાન રૂપે પ્રાપ્ત થવાનું છે. એટલે ભવિષ્યમાં કેવળ જ્ઞાન ઉપજાવી સર્વકર્મથી રહિત મોક્ષ અવસ્થાને પામે છે એવી આ જ્ઞાન ચેતના છે. તો કળશ 232 ઉપર આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 163 ઉપર કળશ 232 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શું વાત આવી? કે પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા જે કર્મ, એ કર્મ કર્યા ત્યારે તો અજ્ઞાન ભાવ હતો, જ્ઞાની હોય તો એવા કર્મ કરે નહીં. એટલે પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા જે કર્મ, તે કર્મરૂપી વિષ વૃક્ષોના ફળને જે પુરુષ તેનો સ્વામી થઈને ભોગવતો નથી અને ખરેખર પોતાથી જ આત્મ સ્વરૂપથી જ તૃપ્ત છે, તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશા અંતરને પામે છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે પારા નંબર 164 ઉપર બીજા પેરેગ્રાફમાં કે પૂર્વે અજ્ઞાન દશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનારું વિષ વૃક્ષનું ફળ છે. અજ્ઞાન દશામાં કર્મ બાંધ્યું હતું, ભાઈ અજ્ઞાન દશામાં બાંધ્યું હતું, એ વખતે અજ્ઞાન હતું એટલે કર્મ બંધાયું. પણ ભાઈ એ અજ્ઞાન દશામાં બાંધ્યું હતું તો પણ બાંધ્યું તો હતું ને, તો પછી ફળ તો આવશે જ. કર્મનો બંધ પડ્યો છે તો પછી એનો વિપાક તો હશે જ, એટલે ઉદયમાં તો આવશે જ. તો કહે છે કે એ અજ્ઞાન દશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવ્યું છે, પણ એવા ફળને જે ભોગવતો નથી, જે ભોગવતો નથી એ જ્ઞાની છે. કેમ કે એ ફળ કેવું છે, એ ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનારું ફળ છે, પોતાની ચેતનાને ઘાત કરનારું ફળ છે, પોતાના સ્વભાવભાવનો ઘાત કરનારું ફળ છે. જે કર્મનું ફળ આવ્યું છે એમાં રાચી રહેતા પોતાના સ્વભાવભાવનો ઘાત થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પૂર્વે અજ્ઞાન દશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનારું વિષવૃક્ષ ફળ છે. ભગવાન આત્મા અમૃતનું ઝાડ છે અને આ કર્મનું ફળ તો વિષવૃક્ષ છે, એ તો ઝેરનું ઝાડ છે, અને એનું આ ફળ, એનો આ પાક છે, એ બંને વસ્તુ ભિન્ન છે. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે, એ પોતાના અમૃત સ્વરૂપમાંથી અમૃતનો આસ્વાદ માણે છે, અમૃતને આસ્વાદે છે, અને આ જે કર્મ એનો પાક છે એ તો વિષવૃક્ષનો પાક છે, એ તો ઝેરનો પાક છે. એમાંથી એને અમૃતની પ્રાપ્તિ ન થાય, એમાંથી એને ઝેરની પ્રાપ્તિ થાય, એટલે કે દુઃખની પ્રાપ્તિ થાય. વિષવૃક્ષ છે એટલે વિષની પ્રાપ્તિ થાય, એટલે કહેવાનો અર્થ એ છે કે એમાંથી તો એને દુઃખની પ્રાપ્તિ થાય, સુખ શાંતિની પ્રાપ્તિ ન થાય. ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે, એવા ભગવાન આત્માને અવલંબીને પરિણમતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ અમૃતના ફળ પાક્યા છે. પણ પૂર્વે અજ્ઞાન દશા હતી અને તે અજ્ઞાન દશામાં અજ્ઞાનથી જે કર્મ બંધાયા તેનું ફળ વિષવૃક્ષનું ફળ છે, અને તે કર્મના ફળ રૂપે સાતાનો ઉદય આવે કે અસાતાનો ઉદય આવે, લક્ષ્મી પ્રાપ્ત થાય કે સુવિધાઓ પ્રાપ્ત થાય, તે બધું વિષવૃક્ષનું ફળ છે. અહીં ધર્મી પુરુષ કહે છે કે અંતરંગમાં નિશ્ચળ ચારિત્ર ભાવને પ્રાપ્ત એવો હું, અંતરંગમાં નિશ્ચળ ચારિત્ર ભાવને પ્રાપ્ત એવો હું તે કર્મના ફળને ભોગવતો નથી. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય આવે તે પણ વિષવૃક્ષનું ફળ છે, એ પણ ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવનું ફળ છે. એટલે એવા કોઈ ફળને હું ભોગવતો નથી. ખરેખર તો જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે અને ભગવાન કેવળી તેના ફળને ભોગવતા નથી, આવી વાત છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે કર્મરૂપી વિષવૃક્ષના જે ફળ છે તેને જ્ઞાની ભોગવતો નથી, કેમ કે જ્ઞાની તેનો સ્વામી થતો નથી. સમયસારની 73મી ગાથામાં કહ્યું છે કે પુણ્ય પાપના ભાવોનું સ્વામી ઉદ્ગળ દ્રવ્ય છે, આત્મા નથી. પુણ્ય પાપના ભાવો થાય છે તો જીવને, પણ એ આત્મામાં કોઈ એવો ગુણ છે એને કારણે થતા નથી, એટલે એ આત્માના સ્વરૂપમાં નથી, એ આત્માના સ્વભાવગત નથી. તેથી એને અપેક્ષાથી એમ કહી દીધું કે એ ઉદ્ગલમય છે, એટલે એમ કહું કે પુણ્ય પાપના ભાવોનું સ્વામી ઉદ્ગળ દ્રવ્ય છે. ખરેખર એ કર્મના ઉદયનું લક્ષ્ય કરતા એવા શુભાશુભ ભાવ થાય છે, પુણ્ય પાપના ભાવ થાય છે અને જીવની પર્યાયમાં થાય છે, પણ એ બધું ક્ષણિક છે અને એવી પર્યાય થવાનું કારણ આત્માના કોઈ ગુણ નથી, અને શુદ્ધ આત્માને એવી પર્યાય થતી નથી, સિદ્ધ ભગવાનને એવી પર્યાય થતી નથી. એટલે એને એમ કહી દીધું કે એ પુણ્યપાપના ભાવો છે એનો સ્વામી પુદ્ગળ દ્રવ્ય છે, આત્મા નથી. ગુરુદેવ સમજાવતા કહે છે કે ભાઈ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિનો વિષય નિશ્ચયનો વિષય છે, એ શુદ્ધ આત્મદ્રવ્ય છે, જે ત્રિકાળ શુદ્ધ છે, જે ધ્રુવ છે, એ દ્રષ્ટિનો વિષય છે. એવા દ્રષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી અને એનું લક્ષ્ય કરે છે એમાં પણ વિકારની વૃત્તિ નથી. એટલે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી, માટે તે વિકારી ભાવનો સ્વામી આત્મા હોય નહીં. એ વિકારી ભાવનો સ્વામી જડ પૂદગળ કર્મ છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી પ્રવચન સારમાં છેલ્લે એમ આવે છે કે મારા વિકારી અને અવિકારી જેટલા ધર્મો છે તેનો હું અધિષ્ઠાતા છું, મારા અનંત ધર્મોનો હું સ્વામી છું, તો એ કઈ રીતે? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાં તે અપેક્ષાથી તે વાતને યથાર્થ સમજવી જોઈએ. એ તો પર્યાયમાં જે વિકાર થાય છે તે પરદ્રવ્યના કારણે નહીં પણ તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ થાય છે એમ ત્યાં કહેવું છે. પર્યાયમાં જે વિકાર થયો તે ક્ષણિક છે અને એ વિકાર કરાવનાર બીજું પરદ્રવ્ય નથી, એટલે કર્મના ઉદયો એ વિકાર કરાવે છે એમ નથી. વિકારનું કારણ પરદ્રવ્ય નથી, કર્મના ઉદય પણ નથી. વિકાર થાય છે એ એની પોતાની ભૂલને કારણે થાય છે, એ એનો પોતાનો દોષ છે. અને છતાંય આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને એવો વિકાર થાય. એટલે પર્યાયમાં જે વિકાર થાય છે એ પરદ્રવ્યના કારણે નહીં પણ તે પોતાની પર્યાયની યોગ્યતાથી, તે સમયની પર્યાયની યોગ્યતા એવી છે માટે એવો વિકાર થાય છે એમ ત્યાં કહેવું છે. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ કહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તે આત્મા છે અને પુણ્ય પાપના વિકલ્પ થાય તે પણ આત્મા છે. ત્યાં પણ જે પુણ્ય પાપના ભાવ પર્યાયમાં થાય તે પરમાં થતા નથી અને પરદ્રવ્ય તેનું કરતા નથી, એમ પરદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો. શું કહ્યું? કે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ એ વાત આવી ગઈ છે અને હજી વધારે એ વાત આવશે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તે આત્મા છે અને પુણ્ય પાપના વિકલ્પ થાય તે પણ આત્મા છે. હવે પુણ્ય પાપના વિકલ્પ થાય એ જીવને થાય છે એ અપેક્ષાથી ત્યાં એમ કહ્યું છે. જે પુણ્ય પાપના ભાવ પર્યાયમાં થાય એ પરમાં થતા નથી અને પરદ્રવ્યનું કરતા પણ નથી, એ થાય છે તો જીવની પર્યાયમાં જ, એ થાય છે તો જીવની પર્યાયમાં જ. એટલે એ વખતે ઉપાદાન અશુદ્ધ છે અને એનો કરતા જીવ છે. પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે એ દોષ છે. એટલે એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન એટલે એવી યોગ્યતા છે અને એ વખતે એવા ભાવ જીવને જીવની પર્યાયમાં જ થાય છે, એટલે પરદ્રવ્ય તેનું કરતા નથી. એવી રીતે પરદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો. પરદ્રવ્ય તેનું કરતા નથી એવી રીતે પરદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો છે. ભાઈ દ્રવ્ય પર્યાય ભેદ અભેદ ઇત્યાદિ બધા પડખાનું સાદવાદથી યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. કોઈ પરદ્રવ્ય જીવની કોઈ પર્યાય કરતું નથી. નિર્મળ પરિણામ થાય છે એ જીવને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે, અને વિકારી પરિણામ થાય છે એ પણ જીવને જ થાય છે, એ એના દોષને કારણે થાય છે, એની ભૂલને કારણે થાય છે. એટલે પરદ્રવ્યથી તો ભગવાન આત્મા જ્ઞાન અવસ્થામાં અને અજ્ઞાન અવસ્થામાં બધી અવસ્થામાં જુદો જ છે, ભિન્ન જ છે. પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે સ્વરૂપ કેવું નિર્મળ શુદ્ધ છે, ભગવાન આત્મા કેવો શુદ્ધ છે, એ અનંત ગુણનો પિંડ શુદ્ધ ત્રિકાળ અવિનાશી તત્વ છે અને એનું લક્ષ્ય કરતાં નિર્મળ પરિણામ થાય છે. આ વાત જ્યારે સમજાવી છે ત્યારે પછી એમ કહેવામાં આવે કે કોઈ વિકારી પરિણામ જીવમાં નથી, જીવ વિકારી પરિણામ કરતો નથી. પણ ત્યાં દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે એટલે જીવને વિકારી ભાવ પરના લક્ષ્ય થાય છે એને ગૌણ કરીને એ વાત કરવામાં આવી હોય છે. એટલે જ્યારે પ્રવચનસારમાં આ વાત કરવામાં આવી કે વિકારી અને અવિકારી બધા ધર્મો છે તેનો હું અધિષ્ઠાતા છું, મારા અનંત ધર્મોનો હું સ્વામી છું, તો એ અપેક્ષા એ કરવામાં આવી છે, જ્ઞાનની મુખ્યતાથી કરવામાં આવી છે કે જે પર્યાય થાય છે એ જીવની છે, જે વિકારી ભાવ થયા છે તે જીવના છે, ભલે એ વખતે જીવની ભૂલ છે, દોષ છે, પણ એ પરિણામ તો છે જીવના છે. એટલે એ અપેક્ષાથી ત્યાં એમ કહેવામાં આવ્યું છે. અને અહીંયા એ વાત સમજાવી છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એનું લક્ષ્ય કરતાં નિર્મળ પરિણામ થાય છે. એટલે એમ કહી દીધું કે આ વિકારી ભાવ છે એનો સ્વામી આત્મા નથી, અને આત્મા એનો સ્વામી નથી તો પછી એ જડ પૂદગળ કર્મ એનો સ્વામી છે એમ અહીંયા અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. એટલે જે અપેક્ષા જેમ હોય તેને એ રીતે સમજવી જોઈએ. આગળ 165માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે વસ્તુનું અનેકાંત સ્વરૂપ એણે જેવું છે તેવું જાણ્યું નથી. જે અપેક્ષાએ જે વાત કરવામાં આવતી હોય, જે નયનું જે એક કથન હોય, એ નયનું એ કથન સમજવું, જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય એ અપેક્ષાથી એ વાતને સમજવી જોઈએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, અને અનેકાંત સ્વરૂપ છે તો એને જુદા જુદા નય દ્વારા આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. તો એમ જ્યારે નથી સમજતા અને એકાંતે એક નય દ્વારા જ વસ્તુના સ્વરૂપને જાણીએ અને એને જ વળગી રહીએ તો પછી તત્વ નથી સમજાતું, તો પછી ઘણા પ્રશ્નો થાય છે. વસ્તુનું અનેકાંત સ્વરૂપ એને જેવું છે તેવું જાણ્યું નથી. અનેકાંત સ્વરૂપને એ જાણે તો અનેકાંતનું ફળ તો અમૃત છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે એમ કહે કે સમ્યક દ્રષ્ટિને આશરો બંધ નથી. પણ એનો અર્થ શું? તેનો અર્થ એમ છે કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી આશરો બંધ નથી. સમ્યક દ્રષ્ટિને આશરો મંદરાગ પણ કર્તવ્ય છે એમ અભિપ્રાય નથી. એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી આશરો બંધ નથી. એટલે સમ્યક દ્રષ્ટિને એ આશરો કર્તવ્ય છે એમ અભિપ્રાય નથી, એ આશ્રવ એને કર્તવ્ય નથી. પણ તેને પર્યાયમાં સર્વથા આશ્રવ બંધ છે જ નહીં એવો અર્થ એમાંથી નથી નીકળતો. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી એની જે દશા છે તે પ્રમાણે એને પણ શુભાશુભ ભાવ થાય છે, અને યથાસંભવ એવા જ્ઞાનીને પણ કિંચિત આશ્રવ અને બંધ હોય છે. જ્ઞાની કહે છે, હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્ય માત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાન આનંદ સ્વભાવ તે મારું સ્વરૂપ છે. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી, તેથી રાગનો હું સ્વામી નથી. શું કહ્યું? હું જ્ઞાન આનંદ સ્વભાવ છું, એ મારું સ્વરૂપ છે, અને રાગ એ કાંઈ મારું સ્વરૂપ નથી. રાગ તો પર્યાયમાં થાય છે, એ મારું સ્વરૂપ નથી. સ્વરૂપમાં હોય તો એ હંમેશા થાય. જો સ્વરૂપમાં રાગ હોય, આત્મામાં રાગ હોય, તો એ રાગ જાય નહીં. એ સિદ્ધને પણ રાગ થવો જોઈએ. એટલે રાગ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે એવો જ્ઞાની જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એ કહે છે કે રાગ મારું સ્વરૂપ નથી, મારું તો જ્ઞાન આનંદ સ્વભાવ રૂપ સ્વરૂપ છે, અને રાગ મારું સ્વરૂપ નથી, તેથી રાગનો હું સ્વામી નથી. રાગ છે પણ જ્ઞાની એનો સ્વામી નથી. સ્વામી પણ એ જ્ઞાની રાગને ભોગવતો નથી. એને રાગ થાય છે તો એને એ જાણે છે, દેખે છે, એનો સ્વામી થતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાન આનંદ સ્વરૂપમાં લીન છે, અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃપ્ત છે. નિજ સ્વરૂપથી જ તે તૃપ્ત છે, પરિતૃપ્ત છે. હવે એને બીજે ક્યાંયથી કાંઈ પણ પ્રાપ્ત કરવાની તૃષ્ણા નથી. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપમાં લીન થયો છે, પછી હવે એને કોઈ તૃષ્ણા રહેતી નથી. એ તૃપ્ત છે, પરિતૃપ્ત છે. આર ગુરુદેવ સમજાવે છે કે જો ચરિત્તમ ખલુ ધમ્મો એમ કહ્યું છે ને, મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. ચારિત્ર એ ધર્મ છે, મોક્ષનું કારણ છે. તો મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા કરી છે કે જે કર્મફળને ભોગવતો નથી, એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કેવો તૃપ્ત છે? તો કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે, એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે. ગુરુદેવ કહે છે કે હવે આમાં વ્રત, તપ, ભક્તિ, જાત્રા ને ચારિત્ર કહીએ એ વાત ક્યાં રહી? એ તો બધો સુભાવ છે. વ્રત, તપ, ભક્તિ, જાત્રા એ ચારિત્ર એમ કેટલાક માને છે ને, આ વ્રત અને તપ ને ભક્તિ ને એ બધું ચારિત્ર, યાત્રા કરવીને, પૂજા કરવીને, એ બધું ચારિત્ર. શ્રાવકને એવું ચારિત્ર હોય, અને વ્રત, તપ, મહાવ્રત અને તપ એ મુનિને હોય એવું ચારિત્ર હોય. ગુરુદેવ કહે છે કે હવે એ વાત અહીંયા ક્યાં રહી? પોતાના સ્વરૂપમાં જે રમણતા કરે છે એ નિષ્કર્મ સુખમય દશાને પ્રાપ્ત કરે છે, અને એ જ ચારિત્ર છે. અને એવા ચારિત્રને કહ્યું છે કે ચરિત્તમ ખલુ ધમ્મો, એને ધર્મ કહ્યો છે. ચરિત્તમ ખલુ ધર્મ એટલે ચારિત્ર એ ધર્મ છે, પણ કયું ચારિત્ર? નિશ્ચય ચારિત્ર. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે જ્ઞાન આનંદની દશા પ્રગટ થાય છે એ ચારિત્ર છે. જે નિર્મળ પરિણામ થાય છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનના નિર્મળ પરિણામ થાય છે, અને એ જ રીતે ત્યાં લીનતા થાય છે, તો એ ચારિત્ર છે. એટલે એવું નિશ્ચય ચારિત્ર છે, એને ધર્મ કહ્યો છે. ગુરુદેવ કહે છે કે અતિન્દ્રિય આનંદનો સાગર બેહદ જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્મા છે, તેને સાક્ષાત અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું, તે ચારિત્ર છે. જેનું ફળ પૂર્ણ શુદ્ધતા, વિતરાગતા છે, તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું અને રાગનું કર્તાપણું છે જ નહીં. ચારિત્રમાં રાગનું સ્વામીપણું અને રાગનું કર્તાપણું બિલકુલ નથી. રાગ અને રાગના ફળને ચારિત્રવંત પુરુષ કરતોય નથી અને ભોગવતોય નથી. રાગનું ફળ જ્ઞાનીને ખરેખર આવતું જ નથી. ગુરુદેવ તો એટલે સુધી વાત કરે છે, રાગનું ફળ ખરેખર જ્ઞાનીને આવતું જ નથી. કેમ કે એવું ફળ આવે છે એનું લક્ષ જ્ઞાની કરતો જ નથી, એ એનાથી જુદો જ રહે છે, એનાથી અલિપ્ત રહે છે, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. જ્ઞાનીની તો એવી દશા છે, કિંચિત રાગ આવે તેને તે કેવળ જાણે દેખે છે, તેનો તે સ્વામી થતો નથી. આ સૂક્ષ્મ વાત છે પ્રભુ. નિજરા અધિકારમાં ગાથા 194માં કહ્યું છે, ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે, અનુભવે છે, પછી તે સુખ દુઃખ ભાવ નેજરી જાય છે. અશુદ્ધતા ઉત્પન્ન થઈને જ્ઞાનીને ખરી જાય છે, અશુદ્ધતા ઉત્પન્ન થઈ અને પછી એ જ્ઞાનીને તો ખરી જાય છે. એ અશુદ્ધતાના નિમિત્તે બીજી નવી અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી. એટલે શું? એટલે કે જે કર્મના ઉદય આવ્યા છે તો એનું લક્ષ્ય કરીને જ્ઞાની વિભાવ ભાવે થઈને નવા કર્મનો બંધ કરતો નથી. એટલે જે કર્મ ઉદયમાં આવ્યું, જે અશુદ્ધતા હતી એ ખરી ગઈ અને નવા કર્મ બંધાયા નહીં. એટલે અશુદ્ધતા ઉત્પન્ન થઈને ખરી જાય છે જ્ઞાનીને માટે તો એમ છે, અને અશુદ્ધતાના કાળે જ્ઞાનીને કિંચિત સુખ દુઃખ તો થાય છે. કર્મ ઉદયમાં આવ્યું છે એ વખતે કિંચિત સુખ દુઃખ થાય તો છે, પણ તત્કાળ તે ખરી જાય છે. જ્ઞાની એ ભાવે થતા નથી, એમાં એકત્વ મમત્વ કરતા નથી, એટલે આશ્રવને બંધ થતા નથી. અહીંયા અતિ અલ્પ પ્રમાણમાં આશ્રવને બંધ થાય છે એને ગૌણ કરીને વાત કરી છે, કેમ કે હવે મિથ્યાત્વ ગયું છે એટલે અનંતાનુબંધીના કસાયો હવે રહ્યા નથી, એટલે એવા બંધ પડતા નથી. એટલે જે અલ્પ બંધ પડે છે એને ગૌણ કરીને કહ્યું કે એમને એવા બંધ પડતા નથી, એ તો બધું ખરી જાય છે. શું કહે છે કે કિંચિત એમને પણ સુખ દુઃખ તો થાય છે, એ અશુદ્ધતાના કાળે એટલે કર્મના ઉદય આવ્યા છે એ વખતે રાગ કે દ્વેષના ભાવ થયા છે, તો એ વખતે એમને પણ કિંચિત સુખ દુઃખ તો થાય છે, પણ એ તત્કાળ ખરી જાય છે, કેમ કે એનું એમને લક્ષ નથી, એમાં એ રુચિ કરતા નથી, એના સ્વામી થતા નથી, એને પોતાથી જુદું જાણે છે, એના જ્ઞાતા દ્રષ્ટા છે, એટલે એમને નવું બંધન થતું નથી, નવો કર્મ બંધ પડતો નથી. આ સમયસર તો મોટો દરિયો છે. જ્ઞાનીને કિંચિત અશુદ્ધતા થાય છે પણ તત્કાળ તે ખરી નિર્જરી જાય છે, તેને નવીન બંધ થતો નથી. આવી ઝીણી વાત છે. જુદી જુદી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. આગળ 166માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે, ચારિત્રવંત ધર્મી પુરુષ સ્વતઃ એવ તૃપ્ત, પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. ચારિત્રવંત ધર્મી પુરુષ પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કળશમાં એમ કહ્યું ને કે સ્વતઃ એવ તૃપ્ત, એટલે પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે, અર્થાત અતિન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઉછળે છે. કિંચિત રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અંદરમાં આનંદનો દરિયો ઘોળાઈ રહ્યો છે અને ક્યારેક પૂર્વકર્મના ઉદયને કારણે એવા અસાતા વેદનીયના કે સાતા વેદનીયના વેદન હોય છે અથવા રાગ પણ હોય છે, પણ એ તરફ જ્ઞાનીનું લક્ષ્ય જ નથી. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે લે છે પણ એમાં એ રુચિ કરતો નથી, એને સારું કે નરસું માનતો નથી, એને હિતકારી સમજતો નથી કે અહિતકારી પણ સમજતો નથી, એના પ્રત્યે એ ઉદાસ છે, એ તેને માત્ર જાણે જ છે. નિજ નિર્મળ જ્ઞાન આનંદ સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતા ભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. અત્યારે વર્તમાનમાં તો એ આનંદની દશા છે જ, પણ પછી ભવિષ્યમાં એનું ફળ આવે છે એટલે કેવળ જ્ઞાન થાય છે અને મોક્ષ થાય છે, એટલે એ તો પૂરણ સુખમય દશા થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે. ગુરુદેવ ચારિત્રનો મહિમા કરતા કહે છે કે ભાઈ આ ચારિત્ર એ બાહ્ય વ્રત તપ એ ચારિત્ર નહીં, એ તો બધો વિકલ્પ છે. શરીરમાં જે ગાળે જે થવાનું છે તે થાય છે, શુભભાવ આવે છે અને એવી ક્રિયાઓ પણ થાય છે, પણ એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે. અંદરમાં અતિન્દ્રિય આનંદમાં રહેવું, સ્વરૂપમાં રમવું, ત્યાં રમણતા કરવી, લીનતા કરવી, એ ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર પરલક્ષે હોય નહીં, એમાં પરની અપેક્ષા પણ ન હોય, તો સ્વરૂપની રમણતાની ઉગ્રતા છે ત્યારે એવા તપ થાય છે, એ ચારિત્ર છે. ચારિત્ર એટલે આનંદના સ્વરૂપમાં રમવું, એ ચારિત્ર, અને સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. એવી ઉગ્રતા થાય સ્વરૂપમાં કે બહારમાં કાંઈ પણ ચાલી રહ્યું હોય તો એ તરફ એનું લક્ષ પણ ન જાય. મુનિ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીનતા કરી રહ્યા છે એ વખતે બાહ્યમાં ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ મુનિ વિચલિત થતા નથી. આ બહારના ઉપવાસ કરે એ તપ એમ નહીં, પણ સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઈચ્છાનો સહેજે અભાવ થાય, ઈચ્છાનો સહજ અભાવ થાય, એ સહજ અભાવ વર્તે એનું નામ તપ છે. કેમ કે આપણે એક વ્યાખ્યા એમ કરીએ છીએ ને કે ઈચ્છા નિરોધ તપો, ઈચ્છા ઉત્પન્ન ન થવી એનું નામ તપ છે. અને ઈચ્છા ક્યારે ઉત્પન્ન થાય, કે સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો હોય એ વખતે લક્ષ બહારમાં જાય જ નહીં, સ્વરૂપમાંથી ચ્યુત થાય જ નહીં, ત્યારે એવું તપ હોય જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે. એવી સ્વરૂપ લીનતા તે ચારિત્ર છે, અને તે આનંદની ધારા વધતી થકી, વર્ધમાન થતી થકી, વધતી વધતી, એ આનંદની ધારા વધતી જાય છે, વર્ધમાન થતી થકી મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે, પૂર્ણ આનંદની દશા રૂપ થઈ જાય છે. અહીંયા કહ્યું ને કે વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય છે અને ભવિષ્યકાળમાં તેનું ફળ જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. આખી દશા પલટાઈ જાય છે, એ ભાવ મોક્ષની દશા થઈ જાય છે, એનું ફળ એવું આવે છે. ચારિત્રવંત પુરુષ અંતરલીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીએ થઈ ન હોય એવી વિશિષ્ટ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણ આનંદની દશાને પામે છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. ભાવાર્થમાં પંડિતજીએ કહ્યું કે જ્ઞાન ચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે, અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળ જ્ઞાન ઉપજાવી સર્વકર્મથી રહિત મોક્ષ અવસ્થાને પામે છે. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે, અને હરખ શોકમાં એકાગ્ર થવું તે કર્મફળ ચેતના છે. બહુ સહેલી વ્યાખ્યા કરી. રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે, અને હરખ શોકમાં એકાગ્ર થવું તે કર્મફળ ચેતના છે. આ બંનેથી જુદી, તે બંનેથી ભિન્ન, અંદર ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ચિન્મય વસ્તુ છે, તેમાં એકાગ્ર થવું તે જ્ઞાન ચેતના છે. તે જ્ઞાન ચેતનાની ભાવનાનું કે છે આ ફળ છે કે તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે, તેના અંતરંગમાં સ્વરૂપ રમણતા વડે અતિન્દ્રિય આનંદના એવા ઝરણા ઝરે છે કે તેને અન્ય તૃષ્ણા રહેતી નથી. આ ચારિત્ર દશાની વાત છે. જે જ્ઞાન ચેતનાની ભાવના એના ફળનું વર્ણન કરતા કહ્યું કે એ ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે અને અંતરંગમાં સ્વરૂપ રમણતા વડે અતિન્દ્રિય આનંદમાં એ એવો ગરકાવ થઈ જાય છે, લીન થઈ જાય છે કે એ વખતે તો એને આનંદ છે પણ એના ફળ સ્વરૂપે એને પૂર્ણ મુક્ત દશાની પ્રાપ્તિ થાય છે, પૂર્ણ સુખની દશાની પ્રાપ્તિ થઈ જાય છે. અને આ ચારિત્ર છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્માના સ્વરૂપમાં એકાગ્ર થાય તે જ્ઞાન ચેતના સુખમય છે. શું કહ્યું? આત્માના સ્વરૂપમાં એકાગ્ર થાય તે જ્ઞાન ચેતના છે અને એ જ્ઞાન ચેતના છે તે સુખમય છે, આનંદમય છે. અને એવા આનંદ માટે એને ઇન્દ્રિયોની જરૂર નથી. એવા આનંદને માણવા માટે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી. એ આનંદનું વેદન અતિન્દ્રિયપણે એને હોય છે. અતિન્દ્રિય આનંદના સ્વાદવાળી તે જ્ઞાન ચેતના છે અને તે જ્ઞાન ચેતના વડે જીવ એવો તૃપ્ત છે કે તેને બીજી કોઈ તૃષ્ણા રહેતી નથી. જો તૃપ્તિ છે એનો અર્થ જ એ છે કે હવે એને તૃષ્ણા હોય નહીં. તૃપ્ત છે એટલે હવે તૃષ્ણા હોય જ નહીં. જ્ઞાન ચેતના વડે જીવ તૃપ્ત છે એમ કહેવા પાછળનો આશય એ છે કે હવે એ જીવને કોઈ તૃષ્ણા રહેતી નથી. જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ પ્રાપ્ત કરવા હતા એ સઘળું એને પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને એનાથી એ તૃપ્ત થયો છે. અને એવો તૃપ્ત થયો છે તો પછી હવે તૃષ્ણા ક્યાંથી હોય? કોઈ વસ્તુ બાકી રહી હોય તો તૃષ્ણા હોય ને. અહીંયા તો કહે છે કે એ એવો તૃપ્ત થયો છે કે હવે એને બીજી કોઈ તૃષ્ણા રહેતી નથી. અને આ વાત કોણ કહે છે? આ પંચમ આરાના મુનિરાજ કહે છે. એ અનુભવ સહિતની વાત છે, એને આચાર્ય ભગવાન સમજાવે છે. તેઓ કહે છે કે આ દેહ છૂટીને અમે સ્વર્ગમાં જશું. આત્મજ્ઞાની સંત છે એટલે દેવલોકમાં જશે, વૈમાનિક દેવ થશે. કેમ કે શ્રેણી ચડ્યા નથી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું નથી એટલે હજી ભવ તો બાકી છે. પણ વર્તમાનમાં જે નિશ્ચય ચારિત્ર અને સાથે વ્યવહાર ચારિત્ર હતું એના ફળ સ્વરૂપે, વ્યવહાર ચારિત્ર હતું એટલે એટલો સુભાવ હતો, ઉત્કૃષ્ટ સુભાવ હતો એટલે એ દેવલોકમાં જશે, વૈમાનિક દેવ થશે. પણ કહે છે કે અમને એની તૃષ્ણા નથી. આપણને તો અહીંયા બધાને શું ઉપદેશ આપવામાં આવે કે સુભાવ કરો એટલે દેવલોકની ગતિ થાય, દેવલોકમાં જવાય. અહીંયા તો કહે છે કે જેઓ પોતે પોતાના સ્વરૂપને વિશે રહેવાનો પુરુષાર્થ કરતા હતા, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરતા હતા અને એમાં સાથે જે શુભભાવ હતો એવા શુભભાવને કારણે જો દેવની ગતિ થાય છે તો પણ કહે છે કે અમને એમાં રસ નથી. અમે સ્વર્ગમાં જશું પણ અમને એની તૃષ્ણા નથી. અમને એમ નથી કે અમે સ્વર્ગમાં જઈશું અને ત્યાં અમને સુખ હશે, એમ નથી. કેમ કે સુખનો અનુભવ તો અમે કર્યો છે, સ્વરૂપમાંથી આવતા સુખનો અનુભવ તો કર્યો છે અને અમે એનાથી તૃપ્ત છીએ. એટલે આ દેહ છૂટીને અમે સ્વર્ગમાં જશું પણ અમને એની તૃષ્ણા નથી. અમે અમારા સ્વરૂપમાં અતિ તૃપ્ત છીએ. અમને ભવ સુખની તૃષ્ણા નથી, એવા દેવના ભવની તૃષ્ણા નથી. એવા ભવમાંથી જે સુખનો આભાસ થાય એ તરફ અમારું લક્ષ્ય પણ નથી. આવા મુનિવરો સ્વરૂપમાં ઉગ્રપણે તલ્લીન પ્રવૃત્તિને કેવળ જ્ઞાન ઉપજાવી કર્મરહિત સ્વાધીન સુખમય એવી પરમ ઉત્કૃષ્ટ મોક્ષ દશાને પામે છે. સ્વરૂપમાં રહેવાનો ઉગ્ર પુરુષાર્થ કરતા કરતા સાતમા ગુણસ્થાનેથી એ શ્રેણી ચડી જાય છે અને પછી દસમા ગુણસ્થાને આવે છે. જો ક્ષપક શ્રેણી ચડે છે તો પછી એ બારમા ગુણસ્થાને જાય છે અને ઉત્તમ શ્રેણી ચડીને આવ્યા છે તો એ અગિયારમા ગુણસ્થાને જાય છે. અગિયારમે ગુણસ્થાનેથી પાછા પડવાનું થાય છે અને જો બારમે ગુણસ્થાને ગયા છે તો સર્વ કષાયોનો અભાવ થાય છે, કષાય રહિત દશા થાય છે અને પછી તેરમે ગુણસ્થાને કેવળ જ્ઞાન સહિત એ અરિહંત ભગવાન થાય છે. અરિહંત ભગવાનને પણ હજી ચાર અઘાતી કર્મ બાકી હોય છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે અરિહંત ભગવાનનો આત્મા ભલે રહે છે પણ એ તો ભાવ મોક્ષની દશાને પામી ગયા છે. પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિની દશાને એમણે તો પ્રાપ્ત કરી લીધી છે. હવે એમને ભવના ભ્રમણ થવાના નથી, હવે એમને કોઈ વિકાર ભાવ થવાના નથી, હવે એમને પરનું લક્ષ્ય થવાનું નથી. પોતાના સ્વરૂપને વિશે એ તો સ્થિર થયા છે. એવા અરિહંત પરમેશ્વર આયુષ પૂર્ણ થતા સિદ્ધ દશાને પામે છે. એ પહેલા તેરમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનની દશા થાય છે. એ અયોગી કેવળી છે. તેરમા ગુણસ્થાને સયોગી કેવળી હતા, યોગ હતો, અને ચૌદમું ગુણસ્થાન છે ત્યારે એ યોગ પણ ચાલ્યો જાય છે એટલે અયોગી કેવળી થાય છે. એ બહુ સૂક્ષ્મ સમય છે, ઘણો નાનો સમય છે. એટલા સમય પૂરતું ચૌદમું ગુણસ્થાન હોય છે અને પછી એ દેહને છોડી અને એક સમયમાં એ આત્મા સિદ્ધ શિલા ઉપર પરમ સુખ શાંતિમાં અવ્યાબાદ સુખમાં બિરાજી જાય છે અને અનંત અનંત કાળ સુધી એવા સુખમાં રહે છે. એટલે આખો પુરુષાર્થ છે એ સ્વરૂપને લક્ષે છે. ઉગ્રતા છે એ પણ ત્યાં સ્વરૂપમાં જ છે, જે ક્યાંય બહારમાં કાંઈ કરવા પણ નથી. એવી ઉગ્રતા થાય, એવી એકાગ્રતા થાય કે બહારમાં કાંઈ પણ ચાલતું હોય એ તરફ એનું લક્ષ્ય જ ન જાય. સમ્યક દર્શન થાય છે ત્યારે પોતાના ઉપયોગને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જતા એને વિતરાગી પરિણામ થાય છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના પરિણામ થાય છે પણ એ થોડી ક્ષણ પૂરતું છે, એ થોડી ક્ષણ પૂરતું છે. પણ જ્યારે ચારિત્રની દશા થાય છે, સાતમા ગુણસ્થાનની દશા છે, ત્યારે તો એમાં લીનતા હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને વિશે એ એવી એકાગ્રતા કરે છે અને ત્યાં એ રમણતા કરે છે, લીનતા કરે છે, ત્યાં રોકાઈ રહે છે. બહાર આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન છે. ક્ષણિક બહાર આવ્યા પાછા સ્વરૂપમાં ગયા, જરાક બહાર આવ્યા પાછા સ્વરૂપમાં ગયા, એમ દિવસમાં હજારો વાર જે પોતાના સ્વરૂપને સ્પર્શે છે એવા આત્મજ્ઞાની સંત જે પોતાના સ્વરૂપના પ્રત્યુષ્વ સંવેદન સહિત વર્તે છે એવી એમની અદ્ભુત દશા છે. એમને શ્રેણી ચડવાનું થતું નથી તો એ નિયમથી દેવલોકમાં જાય છે અને વૈમાનિક દેવ થાય છે. ઘણું લાંબુ આયુષ્ય હોય છે પણ પોતે વૈમાનિક દેવ થવા છતાં પણ ત્યાં પણ ચોથા ગુણસ્થાનની દશા આવી જાય છે અને ચારિત્રનો પુરુષાર્થ નથી ઉપડતો, છતાં પણ એટલા લાંબા કાળ સુધી પણ એ ધર્મ ધ્યાનની જ પ્રવૃત્તિ કરે છે. પ્રભુના સમોસરણમાં જાય છે, પ્રભુની વાણી સાંભળે છે, પ્રભુના બધા કલ્યાણકોમાં જાય છે અને એવા દેવો જ્ઞાન વાર્તા કરે છે. એટલે એ વખતે સ્વર્ગમાં આગળ વધારે પુરુષાર્થ નથી થઈ શકતો. ચોથા ગુણસ્થાનથી આગળ વધારે શ્રેણી ચડવાનો પુરુષાર્થ દેવની ગતિમાં નથી થતો. એટલે પછી ફરી પાછા મનુષ્ય થાય છે અને ફરી મુનિ દશા લે છે અને પછી પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. એ સમ્યક દ્રષ્ટિ જન્મથી જ છે, એ તરત જ પછી ભિક્ષા લે છે અને ફરીથી પુરુષાર્થ કરે છે અને એ ભવમાં શ્રેણી ચડી જાય છે. અને જો એમ નથી થતું તો ફરીથી દેવલોકમાં જાય છે અને ફરીથી પાછા મનુષ્ય થાય છે અને પછી શ્રેણી ચડી જાય છે. વધુમાં વધુ આ પ્રમાણે વધુમાં વધુ સમ્યક દર્શન થયા પછીથી 15 ભવ થાય. 15 ભવમાં એ જીવ જરૂરથી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય. ગોપાળુ દેવે આ વાત કરી છે. એટલે એ પુરુષાર્થ થયા વિના રહેતો જ નથી. શરૂઆત સમ્યક દર્શનથી કરવાની છે. સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ ઉપડે જ છે અને આવી ચારિત્રની દશા થાય જ છે. અહીંયા કહે છે કે મુનિવરો મહાવ્રતની ક્રિયાને કરતા કરતા મોક્ષ પામે છે એમ નહીં. કોઈ મહાવ્રતની ક્રિયા કરતા કરતા મોક્ષ પામે છે એમ નહીં, પણ તેને ઓળંગી જઈને સ્વરૂપમાં તૃપ્ત થયા થકા સ્વરૂપમાં જ ઠરી જઈને પરમ આનંદ દશાને પામે છે. મહાવ્રતની ક્રિયા કરતા કરતા મોક્ષ પામે છે એમ નથી. ક્રિયા દ્વારા કાંઈ મોક્ષ નથી. ક્રિયા બહારમાં જે થતી હોય તે થાય, પણ હવે તો એને પણ એ ઓળંગી જાય છે. ઓળંગી જાય છે એટલે શું છે કે પોતાના સ્વરૂપમાં એ સ્થિરતા કરે છે. તો પછી હવે એ કોઈ બાહ્યમાં કોઈ પણ પ્રકારની ક્રિયા રહેતી જ નથી. મહાવ્રત તો છે જ, કંઈ મહાવ્રત છૂટી જાય છે એમ નથી, પણ સભાનતા એ તરફ નથી, સભાનતા સ્વરૂપ તરફ છે. સ્વરૂપમાં જ એ સ્થિર થાય છે એમ એને ઓળંગી જાય છે અને સ્વરૂપમાં તૃપ્ત થયા થતા સ્વરૂપમાં ઠરી જઈને પરમ આનંદ દશાને પામે છે. આવી વસ્તુ છે. તો આ રીતે આપણે કળશ 232 અહીંયા પૂરો કરીએ છીએ. આજે આપણે પ્રશ્ન નથી રહેતા, સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.